नमो हरिहंता नमो सिद्धानं नमो आर्यं नमो वज्रायां नमो दुरे सर्वसाहु मंगलं भगवान वीरो मंगलं गौतमो गणे मंगलं कुंदकुंदारो जैन धर्मोऽस्तु मंगलम् मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म भूतां ज्ञातारं विश्वकर्त्वानां वंदे तद्गुणलक्षणं
तत्वात् सूत्र ग्रंथाधिराजना आधारे अपने जीवोना भेद प्रभेदनी चर्चा करी रहा छे। तत्वार्थ सूत्र नो बीजो अध्याय एमां आपणे 12मो सूत्र लास्ट टाइम एनी चर्चा करी। आजे आपणे 13मो अने 14मो सूत्र लगभग कवर करवानी ट्राय करशुं। जो अहींया वात कोनी चाले छे के संसारमां जे जीवो छे तो ए जीवोने केवी रीतना विभाजित करी शकाय, बराबर? तो सौथी पहेला ए समझवू पड़शे ने जीवो केटला छे। आपणे कहीए छे अनंता छे, बराबर? हमणां गईकाले अमारे दादरमां चर्चा थती हती तो त्यां एक एम ज पॉइंट ख्यालमां आव्यो, गोमटसारमां जीवोनी संख्या केवी रीतना काढवी एना माटेनो एक गणित छे। के जो सांभळो, इंटरेस्टिंग छे। जीवो केटला छे? अनंता। हवे अनंतनी संख्या केवी रीतना काढवी? केवी रीतना काढवी? जो त्यां गोमटसारमां बधी धाराओ छे, मारा ख्यालथी 12 કે 14 ધારા છે। ધારા એટલે સિરીઝ, જેવી રીતના સ્ક્વેરની સિરીઝ, ક્યુબની સિરીઝ, તો એને દ્વિરૂપ વર્ગ ધારા એમ કહેવાય। એટલે 2નો સ્ક્વેર 4, 4નો સ્ક્વેર 8, 4નો સ્ક્વેર 16, 16નો સ્ક્વેર 256, એવી રીતના આને દ્વિરૂપ વર્ગ ધારા કહેવાય। પછી દ્વિરૂપ ઘન ધારા, ઘન એટલે ક્યુબ, તો 2નો ક્યુબ 8, 8નો ક્યુબ 64 × 8, ક્યુબ કરવાનું છે એવી રીતના કરતા જાઓ, ખ્યાલ આવે છે ને? પછી દ્વિરૂપ ઘના ઘન ધારા, એટલે ઘનનું ઘન, ખ્યાલ આવે? ક્યુબનું ક્યુબ એટલે 2 raised to 3, ખ્યાલ આવે? આ તો તમને એક સેમ્પલ આપું છું, બાકી તમે ફૂલ મેનુ ત્યાં ચાખજો। તો જો આપણે ચર્ચા કરીએ છીએ દ્વિરૂપ વર્ગધારા, વર્ગધારા કોને કહેવાય? જે સ્ક્વેર હોય એને। તો હું તમને ગણિત કહું છું, તમારે આન્સર કહેવાનો, બરાબર? ફર્સ્ટ સ્ટેપ છે 2નું સ્ક્વેર, કેટલું? 4, બરાબર? સેકન્ડ સ્ટેપ 4નું સ્ક્વેર, 16, 16નું સ્ક્વેર 256, ફોર્થ 256નો સ્ક્વેર, કેલ્ક્યુલેટર જોશે ને હવે, જો 65536, બરાબર? ફોર, ફિફ્થ 65536નો સ્ક્વેર, હા, મિલિયન। એટલે જો હવે એક સિમ્પલ ગણિત તમને, સિમ્પલ લોજિક, ઇન જનરલ હવે આગળ જેટલા સ્ક્વેર કરતા જશો તો એટલે ડિજિટ્સ ડબલ ડબલ થતા જાય। આપણે 65536 જોયું, ઇટ ઇઝ અ 5-digit number, બરાબર? એનો સ્ક્વેર કરો તો 10 આંકડાનો નંબર આવે, એનો સ્ક્વેર કરો તો 20 આંકડાનો નંબર આવે, બરાબર? આજે જે નંબર્સ છે બધા, આ 65536, એનો સ્ક્વેર અને એનો સ્ક્વેર, એટલે 5, 10 અને 20, તો એ બહુ પોપ્યુલર નંબર્સ છે આપણા જિનાગમમાં। ઘણી જગ્યાએ આ બધી સંખ્યાઓ આવે છે। તો આ જે 10 આંકડો છે એને 15 કહેવાય છે અને 20નો આંકડો છે એને 61 કહેવાય છે। એક એને નામ આપી દીધું, ખ્યાલ આવે છે કે? ચાલો, મારે પોઈન્ટ તમને શું કહેવો છે કે જો આપણે તો 4ના લેવલ પર જ ફેલ થઈ ગયા, આપણે ખાલી 4th સ્ટેપ પર ફેલ થઈ ગયા, બરાબર? હવે હું તમને ઇમેજિન તો આપણે કરી શકીએ છીએ ને, ભલે આપણને ગણિત આવડતું નથી પણ આપણે ઇમેજિન તો કરી શકીએ ને। આ જે સિરીઝ છે એમાં તમે આગળ જતા જાઓ, જતા જાઓ. સમજો તમે 100 સ્ટેપ સુધી પહોંચ્યા, કેટલા? 100. આપણે જોયું કે ચોથા સ્ટેપ પર 5મો 5 ડિજિટનો નંબર છે, 5મા સ્ટેપ પર 10 ડિજિટ, 6ઠા સ્ટેપ પર 20 ડિજિટ, તો 100મા સ્ટેપ પર કેટલા ડિજિટનો નંબર હશે? ખ્યાલ આવે? આ હજી સંખ્યાત નંબર છે. કેવો છે? સંખ્યાત છે. હજી તમે આગળ જતા જાઓ જતા જાઓ, તો એક એવી સંખ્યા આવશે કે જેનો સ્ક્વેર કરવાથી આપણને મિનિમમ અસંખ્યાતનો નંબર આવશે. બહુ આગળ જવા પછી એ નંબર આવશે. ખ્યાલ આવે ને? એને જગન્ય યુક્તા અસંખ્યાત કહેવામાં આવે છે. એ જગન્ય યુક્તા અસંખ્યાત જે છે એનો સ્ક્વેર, એનો એક સ્ક્વેર ખાલી, તો જગન્ય પરિતા નહીં, સ્વરૂપ ઓલાનું નામ જગન્ય પરિતા સંખ્યાત છે, એનો એક સ્ક્વેર કરવાથી જગન્ય યુક્તા અસંખ્યાત આવે છે. આ જગન્ય યુક્તા અસંખ્યાત એ એક આવલીના સમયોની સંખ્યા છે. ખ્યાલ આવ્યો? એક આવલીમાં કેટલા સમયો અને એવા એક સેકન્ડમાં કેટલી આવલી? સંખ્યાત હજારો કોડાકોડી, એક કોડાકોડી 10^15 એવી હજારો અને એવી સંખ્યાત, એવી આવલીઓ એક સેકન્ડમાં. આપણું કઈ કામ? થોડુંક ઇમેજિનેશન તો કરી શકાય. ચલો હજી આગળ જવાનું છે આપણે. આ હજી આજે સ્ટેપ્સ તમે ગણો, જો થોડુંક સમજવાની ટ્રાય કરજો. આપણે શું કીધું? ચોથા સ્ટેપ પર 5 ડિજિટનો નંબર, 5મા સ્ટેપ પર 10 ડિજિટ, 6ઠા સ્ટેપ પર 20 ડિજિટ. આગળ સ્ટેપ વધારતા ગયા તો સંખ્યાતમાં સ્ટેપ પર અસંખ્યાતનો નંબર આવ્યો. ખ્યાલ આવે છે કે? હવે હજી આગળ આમ જતા જાઓ જતા જાઓ, અસંખ્યાત સ્ટેપ આગળ જશો ને ત્યારે એક નંબર આવશે, એને કહેવાય છે પલ્ય. સાંભળ્યું છે પલ્ય? પલ્યમાં શું મપાય છે? હા, પલ્યો પણ આયુષ્ય મપાય છે. કોના આયુષ્ય મપાય છે? દેવોમાં જે દેવીઓ છે ને એ દેવીઓના આયુષ્ય મપાય છે, અથવા ભોગભૂમિમાં જીવોના આયુષ્ય મપાય છે. જો જગન્ય ભોગભૂમિમાં જીવોનું આયુષ્ય 1 પલ્યોપમ હોય, મધ્યમમાં 2, ઉત્તમમાં 3 પલ્યોપમ, દેટ ઇઝ ધી મેક્સિમમ આયુષ્ય મનુષ્ય અને ધીરેન્જ કેન હેવ, 3 પલ્યોપમ, બરાબર. અને સ્વર્ગમાં જે દેવીઓ છે, દેવોના આયુષ્ય લાંબા છે, કોડાકોડી એટલે સાગરોપમમાં છે, અને દેવીઓના આયુષ્ય ઓછા છે, તો એના પલ્યોપમમાં છે. તો સચિન્દ્રાણીનું આયુષ્ય 5 પલ્યોપમ છે. ખ્યાલ આવે છે કે નહીં? આ એક પલ્ય જે છે એ સંખ્યા દ્વિરૂપ વર્ગધારા ઉપર છે. હવે એ પલ્યને તમે 10 કોડાકોડીથી મલ્ટીપ્લાય કરો તો એક સાગરોપમ આવે છે. તો દેટ ઇઝ નોટ કમ ઓન દ્વિરૂપ વર્ગધારા. ખ્યાલ આવે કે? બીકોઝ યુ આર જસ્ટ એડિંગ અનાધર સ્મોલ ફ્રેક્શન. સ્મોલ કહું છું કેમ કે કમ્પેર્ડ ટુ પલ્ય કોડાકોડી ઇઝ નથિંગ, ખાલી 10^15 જ છે. ખ્યાલ આવ્યો કે? તો આપણે પલ્ય સુધી પહોંચ્યા અને આ સ્ટેપ કયું આવ્યું? અસંખ્યાતનું સ્ટેપ આવ્યું, બરાબર. હજી આગળ જતા જાઓ જતા જાઓ જતા જાઓ, હજી આગળ અસંખ્યાત સ્ટેપ હજી આગળ જશો તો એક એવું સ્ટેપ આવશે કે જ્યારે સૌથી જગન્ય અનંતનો નંબર ટચ થશે, એને કહેવાય જગન્ય પરિતા અનંત. એ જગન્ય પરિતા અનંતથી એક સ્ટેપ આગળ, એક સ્ક્વેર હજી કરો તો શું આવશે બોલો? જગન્ય યુક્તા અનંત. વેરી ગુડ. જગન્ય યુક્તા અનંત એ આ વિશ્વમાં અભવ્ય જીવોની રાશિની સંખ્યા છે. કેટલા છે? અભવ્ય જીવો જગન્ય યુક્તા અનંત. કેટલા સ્ટેપ આગળ ગયા આપણે? અનંત સ્ટેપ. 2નો સ્ક્વેર કરતા કરતા અનંત સ્ટેપ ગયા ત્યારે એટલો મોટો નંબર આવ્યો. જેટલા તો અનંત જીવો અભવ્ય છે આ વિશ્વમાં, અને દેટ ઇઝ મિનિસ્ક્યુલ કમ્પેર્ડ ટુ ટોટલ જીવ, ઓલમોસ્ટ ઇનસિગ્નિફિકન્ટલી સ્મોલ. ખ્યાલ આવે છે કે? ચલો હજી આગળ જાઓ, હજી આગળ જતા જાઓ. એ જે અનંત આવ્યો જગન્ય યુક્તા અનંત, એનાથી હજી તમે ઘણા અનંત સ્ટેપ આગળ જશો તો સિદ્ધ ભગવાનની રાશિની સંખ્યા આવશે. કે આ વિશ્વમાં સિદ્ધ ભગવાન કેટલા છે? ઓલરેડી સિદ્ધ થઈ ગયા છે એવા અનંત જીવો છે. ઓછા છે. સિદ્ધોના અનંતમો ભાગ જ છે અભવ્ય જીવો. જો રિલેટિવિટી જોઈએ ને તો જેટલા સિદ્ધ ભગવાન સોરી જેટલા અભવ્ય જીવ એના કરતા અનંત ગણા વધારે સિદ્ધ, અને એના કરતા અનંત ગણા વધારે ટોટલ જીવો. ખ્યાલ આવે છે? એટલે આ સ્ટેપ પર એ સિદ્ધ ભગવાનની રાશિથી બી હજી ઘણું આગળ જશો તો ટોટલ નંબર ઓફ જીવોની સંખ્યા આવે છે. ખ્યાલ આવે? અમારે આ ચર્ચા ગઈકાલે કેવલ જ્ઞાનના વિષયમાં થતી હતી, તો આ તો મેં ખાલી તમને એક સેમ્પલ આપ્યું કે જીવની સંખ્યા કેટલી મોટી છે. હવે એમ વિચાર કરો, ઝીરો થી લઈને જેટલા અનંત સુધી તમે આવ્યા ટુ ગેટ ટુ નંબર ઓફ જીવની સંખ્યા, એટલી જ સંખ્યા હવે બીજી બાજુ જાઓ. ખ્યાલ આવે છે? એટલા સ્ક્વેર હજી કરો, જેટલા જીવના સ્ક્વેર કર્યા જીવ સુધી પહોંચવા માટે, એટલા સ્ક્વેર હજી કરો તો ટોટલ નંબર ઓફ પૂતગલની સંખ્યા આવે છે. આપણે ગુરુદેવ શ્રી કહે ને જીવ કરતા પૂતગલ અનંત, તો આપણે તો એકવાર કહી દે હા જીવ કરતા પૂતગલ અનંત, પણ અનંત એટલે કેટલા અનંત કઈ ભાન પડે છે કે નહીં? કે અનંતનો એક સ્ટેપ આગળ જવા માટે અનંતનો સ્ક્વેર કરવો પડે. અનંતનો સ્ક્વેર કેવડો મોટો નંબર આવે કઈ ઇમેજિનેશન કરી શકાય છે કે નહીં? તો અનંતનો જો સ્ક્વેર આવડો મોટો છે તો અનંતના અનંત સ્ક્વેર કેટલા મોટા હશે? તો એક એક જીવ સાથે અહીંયા અનંત અનંત પૂતગલો છે, તો એટલા ટોટલ નંબર ઓફ પૂતગલ એટલા હોવા જોઈએ કે નહીં? જો હવે આટલા પૂતગલ છે એનાથી હજી તમે અનંત સ્ટેપ આગળ જાઓ તો ત્રણ કાળના સમયો આવે છે, એનાથી હજી અનંત સ્ટેપ આગળ જાઓ તો આકાશના પ્રદેશો આવે, અને એનાથી અનંત સ્ટેપ આગળ જાઓ તો એક જીવના ગુણોની સંખ્યા આવે છે. ખ્યાલ આવે? આ તો પાંચ સ્ટેપ થયા ને, પાંચ અનંત થયા, હજી ગુરુદેવ ચાર કહે છે ને. બોલો, કોઈને ખ્યાલ છે? એક જીવના ગુણ અનંત, એટલે અનંત જીવોના ગુણો કેટલા? એ અનંત થી અનંત ગણા થયા. હવે એક જીવના એક ગુણની એક સમયની એક પર્યાય, તો ત્રણ કાળના એક ગુણના ત્રણ કાળની કેટલી પર્યાય? અનંત. તો અનંત જીવના અનંત ગુણોના અનંત પર્યાય. ખ્યાલ આવે ને? હજી એક અનંત, અને એક એક પર્યાયના અવિભાગ પ્રતિચ્છેદો અનંત. તો બધા જીવના બધા ગુણોની બધી પર્યાયોના અવિભાગ પ્રતિચ્છેદ, અને એનાથી અનંત ગણી શક્તિ એ કેવલ જ્ઞાનની એક પર્યાયમાં છે. એ કેવલ જ્ઞાનની એક પર્યાય આ બધું એક સમયમાં જાણી લે છે. ચાલો, આપણે ટોપિક તો કંઈ બીજો છે અને કંઈક બીજે પહોંચી ગયા, પણ જો વાત નીકળી છે કેવલ જ્ઞાનની મહિમા તો ગમે ત્યારે ગમે તે ટોપિકમાં કરી શકાય એવી છે. આપણે અહીંયા છે ને ગર્ભાગ્રહમાં, આપણે અહીંયા મિરર્સ નથી, પણ તમે સોનગઢમાં જાઓ તો મિરર છે ને બે બાજુ, જ્યાં વેદીઓ હોય એની બે બાજુ મિરર છે, તો તમે આમ સાઈડમાં જઈને દર્શન કરો તો જાણે આમ રિફ્લેક્શન દેખાય ને, આમ જાણે સિરીઝમાં ભગવાન 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 જ દેખાય કે નહીં? હવે એવી રીતના ઇમેજિન કરો કે એક સિદ્ધ ભગવાનને કેવલ જ્ઞાન છે અને એમને લોકાલોક જણાય છે. હવે બીજા સિદ્ધ ભગવાનને કેવલ જ્ઞાન છે, એમને લોકાલોક જણાય છે. તો આ સિદ્ધ ભગવાનને આ સિદ્ધ ભગવાનનું કેવલ જ્ઞાન જણાય કે નહીં? તો એના લોકાલોક જણાય કે નહીં? હવે આ સિદ્ધ ભગવાનને આ સિદ્ધ ભગવાનનું કેવલ જ્ઞાનના લોકાલોક જણાય કે નહીં? હવે મ્યુચ્યુઅલ રિફ્લેક્શન કરો, ક્યાં ક્યાં જઈને અટકે એ રિફ્લેક્શન? બે સિદ્ધ ભગવાન છે તો એમને એકબીજામાં આના એક લોકાલોક, આમનું બીજું લોકાલોક, એના રિફ્લેક્શનમાં ત્રીજું લોકાલોક, આછું ચોથું લોકાલોક, એમ કરતા કરતા અનંત લોકાલોક થઈ જાય. અને અનંત સિદ્ધ ભગવાનના રિફ્લેક્શન કરો તો કેટલું થાય? ખ્યાલ આવે છે ને? જો આપણે કહીએ ને કે કેવલ જ્ઞાનની શક્તિ એટલી છે કે આ એક લોકાલોક નહીં અનંત લોકાલોક હોત તો પણ જાણી લે, તો આ તો ખાલી કઈ અંદાજો કરીને કઈ અનુમાનથી નથી કહેતા, એની પાછળ ગણિત છે કે કેવી રીતના, કે આવી રીતના જો અનંત રિફ્લેક્શન કરો અને અનંત લોકાલોક હોય તો અત્યારના જાણે જ છે. મહાવીર ભગવાન ખાલી એક લોકાલોકને નથી જાણતા, અનંતા લોકાલોકને જાણે છે અત્યારના એક સમયની પર્યાય. કેવલ જ્ઞાનની એટલી શક્તિ છે કે એક સમયની પર્યાયમાં બધું. ક્યાં મારા ખ્યાલથી કોઈ શાસ્ત્રમાં એક વર્ડ છે કે કેવલ જ્ઞાન તો જાણે આમ કોળ્યો કરી જાય છે, અને હજી હજી શક્તિ બાકી છે. હેમંતભાઈ હંમેશા કહે ને કે જ્ઞાનની જ્યાં શક્તિ કેવલ જ્ઞાનરૂપ છે તો એ બેહદ જ હોય ને, એમાં કોઈ સીમા શું, બેહદ જ હોય, એટલે આમાં કેવલ જ્ઞાનમાં કોઈ સીમા જેવું છે જ નહીં. ચાલો આપણે વાત તો નીકળી કે જો વિશ્વમાં આટલા અનંત જીવો છે, હવે એ અનંત જીવોને ક્લાસિફાય કરવાની પદ્ધતિ એ આપણે જોઈ રહ્યા છીએ. એમાં એક પદ્ધતિ શું છે, આપણે 11મા સૂત્રમાં જોયું કે જીવ સમનસ્ક છે કે અમનસ્ક છે, બરાબર. સમનસ્ક એટલે કે સંઘની છે અને અમનસ્ક એટલે અસંઘની છે. સંઘની અસંઘની કોને કહેવાય, કે જે જીવને મન, મન એટલે આ દ્રવ્ય મન, અને એના અનુરૂપ એ જ્ઞાનનો ઉઘાડ એને કહેવાય ભાવમન, એવી જેને શક્તિ છે એને સંઘની જીવ કહેવાય છે. એ સંઘની જીવ ફક્ત પંચેન્દ્રિય જોઈ છે, અને બીજા અસંઘની જીવો છે કે જેને એવો જ્ઞાનનો ઉઘાડ નથી, તો એ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય કોઈ પણ હોઈ શકે. હવે બીજી પદ્ધતિ જોઈએ, આવા જીવોને ક્લાસિફાય કરવાની બીજી પદ્ધતિ શું છે, કે જીવ કાં તો દ્રશ છે કાં સ્થાવર છે, બરાબર. આપણે લાસ્ટ ટાઈમ 11મા સૂત્ર જોયું હતું, સંસારીના ત્રસ સ્થાવરા, કે સંસારી જીવ ત્રસ અને સ્થાવર છે. જો સૌથી પહેલા આપણે આગળ જ બે ભેદ કરી નાખ્યા કે જીવોના બે ભેદ છે, એક સંસારી અને એક મુક્ત, અને એમાં આપણે હવે સંસારી જીવના બધા ભેદ પ્રભેદ જોઈ રહ્યા છે, મુક્ત જીવની વાત આગળ જઈને એકદમ કરશું હજી ઘણા બધા સૂત્ર પછી લાસ્ટમાં એકદમ. તો સંસારી જીવના ત્રસ અને સ્થાવર, હવે લાસ્ટ ટાઈમ આપણે જો એક ચાર્ટ જોયો હતો, ભાઈ ચાર્ટ લગાવીએ થોડું. જો ત્રસ અને સ્થાવર જીવોના બે પ્રકાર, બરાબર. સ્થાવર જીવોના પાંચ પ્રકાર, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ. વનસ્પતિના પાછા બે પ્રકાર, પ્રત્યેક વનસ્પતિ અને સાધારણ વનસ્પતિ. આ સાધારણ વનસ્પતિ છે એને જ કહેવાય છે નિગોદ. એ નિગોદના બે પ્રકાર, નિત્ય નિગોદ અને ઇતર નિગોદ. અને જે પ્રત્યેક વનસ્પતિ છે એના બે પ્રકાર, સપ્રતિષ્ઠિત પ્રત્યેક અને અપ્રતિષ્ઠિત પ્રત્યેક. પ્રતિષ્ઠિત એટલે જેની અંદર પ્રતિષ્ઠા થયેલી છે, કે જે વનસ્પતિમાં નિગોદની સ્થાપના છે એને કહેવાય સપ્રતિષ્ઠિત. એટલે સપ્રતિષ્ઠિતની અંદર સાધારણ જીવો પણ છે, ખ્યાલ આવ્યો કે નહીં. અને અપ્રતિષ્ઠિતમાં સાધારણ જીવો નથી, એ ફક્ત એક ઇન્ડિવિજ્યુઅલ વનસ્પતિ કાયક છે, બરાબર. આટલી આપણે ચર્ચા લાસ્ટ ટાઈમ કરી. આપણે એ પણ જોયું હતું કે નિગોદ કોને કહેવાય, કોને કહેવાય, કે જેમાં એક શરીરની અંદર અનંતાનંત જીવો હોય. કેટલા અનંત, કોઈને ખ્યાલ છે કેટલા અનંત? જેટલા સિદ્ધ ભગવાન હમણાં આપણે જોયા, જો અભવ્યથી અનંત ગણા સિદ્ધ, અને સિદ્ધથી અનંત ગણા આ એક નિગોદના શરીરના જીવો, ખ્યાલ આવે ને. જો ક્રોનોલોજીકલી તમે, સોરી સિક્વન્શિયલી તમે જુઓ તો અભવ્ય જીવ, એના પછી સિદ્ધ ભગવાનના, ટોટલ સિદ્ધ ભગવાનની સંખ્યા, એના પછી એક નિગોદના શરીરમાં જીવો, અને પછી ટોટલ નંબર ઓફ જીવ, એટલે સિદ્ધ ભગવાન કરતા અનંત ગણા, અને ટોટલ જીવોનો અનંતમો ભાગ એમ કહેવાય. આપણા શાસ્ત્રમાં આ ભાષા હંમેશા હોય એટલે ધ્યાનમાં રાખવું. સિદ્ધ રાશિથી અનંત ગણી અને કુલ જીવોથી અનંતમો ભાગ, આવી ભાષા શાસ્ત્રમાં આવે છે. તો આટલા જીવો એક નિગોદના શરીરમાં છે. આ જેટલી સિદ્ધની સંખ્યા હમણાં છે એટલા જ નહીં, ત્રણેય કાળના સિદ્ધ તમે લઈ લો, ત્રણેય કાળના સિદ્ધ ભગવાન, તો એનાથી પણ અનંત ગણા જીવ એક નિગોદના શરીરમાં છે. એટલે ત્રણ કાળ મળીને એક નિગોદનું શરીર પણ ખાલી નહીં થાય, એટલા પણ ભગવાન સિદ્ધ નહીં થાય, ખ્યાલ આવે છે કે નહીં. તો જો એ અહીંયા સાધારણ વનસ્પતિમાં અને સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિમાં નિગોદના જીવો છે. નિગોદના જીવો ફક્ત વનસ્પતિ કાયક જ છે. આ બધી ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ થઈ ગઈ, હા, એટલે પાસ્ટ જઈએ છે. ચાલો હવે બીજી બાજુ આવ્યો, ત્રસ જીવના કેટલા ભેદ છે, તો બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિયના બે પ્રકાર, સંઘની અને અસંઘની. અને બીજું જો આપણે જોઈએ કે આ બધા જીવો જે છે ને, એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી જેટલા દેખાય છે બધા જ, એ બધા જ બે પ્રકારના, બોલો, પર્યાપ્ત અને અપર્યાપ્ત. પર્યાપ્ત અને અપર્યાપ્ત, જે જીવોની પર્યાપ્તિ પૂરી થાય છે એને પર્યાપ્ત જીવ કહેવાય છે, અને જે જીવોની પર્યાપ્તિઓ પૂરી ન થાય અને એની પહેલા જ એમનું મૃત્યુ થઈ જાય એને અપર્યાપ્ત કહેવાય છે. આ પર્યાપ્તિ શું છે, કોઈ એક જણ ખાલી ક્લિયર જવાબ કઈ સમજાતું નથી. ફરીથી કહો. ના ના, એને પર્યાપ્ત નહીં, એને સંઘની, એને પંચેન્દ્રિય કહેવાય નહીં. નહીં, એમ પણ નથી. નહીં, જો હા, એ નામ બરાબર, આહાર, શરીર, ઇન્દ્રિય, ભાષા, શ્વાસોશ્વાસ, મન. નહીં, શ્વાસોશ્વાસ, ભાષા અને મન, એ નામ બરાબર, છ પર્યાપ્તિ હોય છે. પણ જો પર્યાપ્તિ કોને કહેવાય, પેલા સમજો. કોઈ જીવ એક ભાવ પૂરો થઈને બીજા ભાવમાં જાય તો વચમાંનો જે એરિયા કહેવાય ને, એને વિગ્રહ ગતિ કહેવાય છે. બરાબર, આટલું તો ખ્યાલ છે. વિગ્રહ ગતિ, વિગ્રહ ગતિ પૂરી થઈને નવા લોકેશનમાં જ્યાં પહોંચે તો ત્યાં શરીર તો નથી ને, ત્યાં ફક્ત જીવ છે, એનું કારમાણ શરીર ને તેજસ શરીર, આ ઔદારિક કે વૈકરિક શરીર નથી. તો એ જ જીવ ત્યાં પહોંચીને આહાર એટલે કે પરમાણુ ગ્રહણ કરીને શરીર બનાવવાની પદ્ધતિ એને આહાર કહેવાય. પછી શરીર, પછી ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન, આ છ પ્રકારના પ્રોસેસીસ એ શરૂ કરવાની, એનામાં શક્તિ પ્રગટ થવી, એ જીવમાં આહાર ગ્રહણ કરવાની શક્તિ પ્રગટ થવી, એનામાં શરીર બનાવવાની શક્તિ પ્રગટ થવી, ખ્યાલ આવે છે ને, એનામાં ઇન્દ્રિય બનાવવાની શક્તિ પ્રગટ થવી. હવે જો આપણે લાસ્ટ ટાઈમ પણ મેં ડિસ્ક્લેમર આપ્યું, તો હમણાં પણ આપી દઉં, જીવ કઈ શરીર બનાવતો નથી અને શરીરથી જીવ બનતો નથી, ના કર્મથી જીવનું કાંઈ થાય છે, ના જીવ કર્મનું કાંઈ કરે છે. પણ આ કર્ણાનિયોગમાં આવો જ એકબીજા પર આરોપ આપીને બોલવાની પદ્ધતિ છે, ખ્યાલ આવે છે ને. ત્યાં જીવ સ્વતંત્ર એની યોગ્યતાથી છે, અને પૂતગલોનું પરિણામ તેને શરીરનું બનવું એની યોગ્યતાથી છે. પણ ત્યાં એક ઉપચારથી એમ કહેવાય છે કે જીવમાં એવી શક્તિ પ્રગટ થવી એને પર્યાપ્તિ કહેવામાં આવે છે, ખ્યાલ આવે. એટલે સમજો કે મનુષ્યનું એક્ઝામ્પલ ઇઝી છે. સમજો, દેવગતિમાંથી કોઈ ગર્ભમાં અવતરણ કર્યું, અને ગર્ભમાં એ જીવને એક ત્યાંના જે પણ પરમાણુઓ છે એ ગ્રહણ કરીને આ શરીર બનાવવાની શક્તિ પ્રગટ થવી એને પર્યાપ્તિ કહેવામાં આવે છે. તો સૌથી પહેલા એને શું કરવું પડશે કે પહેલા તો એને પરમાણુ ગ્રહણ કરવા પડશે, એ ગ્રહણ કરવા પડશે, એને આહાર પર્યાપ્તિ કહેવાય છે. હવે જે ગ્રહણ કરેલા પરમાણુ છે એને કન્વર્ટ કરીને શરીર રૂપ બનાવવાની એનામાં સ્કિલ્સ પ્રગટ થવી જોઈએ, એને શરીર પર્યાપ્તિ કહેવાય. બરાબર, હવે એ જે પરમાણુ થયા શરીરમાં જ, એ ખલરૂપ અને રસરૂપ એટલે સોલિડ ને લિક્વિડ એવી રીતના વિભાજિત કરે છે પરમાણુને. હવે ત્યાં આ ઇન્દ્રિયોની રચના બનાવવાની શક્તિ પ્રગટ થવી, જો આ બધી પર્યાપ્તિઓ છે ને અંતર મુહૂર્તમાં પૂરી થઈ જાય છે. એટલે ત્યાં અંતર મુહૂર્તમાં ન શરીર બને છે કે ના ઇન્દ્રિયો બને છે. એટલે એ શરીર બનવું ને ઇન્દ્રિય બનવું એને પર્યાપ્તિ કહેવાતી નથી, ખ્યાલ આવે ને. આ ક્લેરિફિકેશન જરૂરી છે. જીવોની એવી શક્તિ પ્રગટ થવી કે એ પરમાણુને ગ્રહણ કરીને આમાં કન્વર્ટ કરે એને પર્યાપ્તિ કહેવામાં આવે છે. બરાબર, આટલું ક્લિયર. હવે સમજો, એ ટોટલ જ અંતર મુહૂર્તનો કાળ છે. એમાં એવું હોય કે છે છ પર્યાપ્તિ શરૂ તો સાથે થાય, પણ સૌથી પહેલા આહાર પર્યાપ્તિ પૂરી થાય, પછી શરીર, પછી ઇન્દ્રિય, આ ક્રમમાં જ પૂરી થાય. બરાબર, તો એ ક્રમમાં જે સેકન્ડ શરીર પર્યાપ્તિ છે એ પૂરી થવા પહેલા જ જીવનું જો આયુષ્ય પૂરું થઈ જાય તો એને અપર્યાપ્ત કહેવાય છે, ક્લિયર. અને જો પૂરું થઈ જાય, એ બે પર્યાપ્તિ જો પૂરી થાય તો બધી નિયમથી પૂરી થાય જ, તો એને પર્યાપ્ત જીવ કહેવાય છે. હવે આ બધું અંતર્મુહૂર્તમાં થઈ ગયું, ઇટ ઇઝ પોસિબલ કે નેક્સ્ટ અંતર્મુહૂર્તમાં એ જીવ મરી જાય, ખ્યાલ આવે ને. પણ તો પણ એ જીવને પર્યાપ્ત ભાવ કહેવાશે, ખ્યાલ આવ્યો. ચાલો, આપણે શું જોઈએ છે કે જીવના બે પ્રકારના ભેદ છે, ત્રસ અને સ્થાવર. તો એમાં આપણે આ થોડું ક્લાસિફિકેશન અહીંયા જોયું. હવે જો લાસ્ટ ટાઈમ આપણે એક બે બીજા સવાલ પણ જોયા હતા કે આ ત્રસ જીવ એટલે જે હલન ચલન કરે છે એ ત્રસ, અને જે હલન ચલન નથી કરતા એ સ્થાવર, એ પરિભાષા બરાબર છે કે નહીં? કેમ ખોટી છે? હા, નદીમાં પાણી પણ ગમન કરે છે અથવા તો હવા પણ ગમન કરે છે તો એને ત્રસ કહેવું પડશે, અથવા તો બીજી બાજુ અયોગી અર્યંત ભગવાન છે અથવા તો ગર્ભમાં જીવો છે એક જગ્યાએ સ્થાયી છે તો એને સ્થાવર કેવું પડશે? તો એ તો બરાબર નથી, એ ખોટું ઠરે છે. તો ત્રસ અને સ્થાવર કેવી રીતના નામ પડે છે? ઇન્દ્રિયને હિસાબે નહીં. વેરી ગુડ. જે જીવને ત્રસ નામ કર્મ નામનો ઉદય છે એને ત્રસ જીવ કહેવાય છે. આ કર્મનો ઉદય જીવ વિપાકી છે. જીવ વિપાકી એટલે કે કર્મનું ફળ જીવના પરિણામોમાં મળે છે. બહારથી શરીરમાં પણ એટલી જ ઇન્દ્રિય, એ ઇન્દ્રિય હોય છે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ અહીંયા જીવને ત્રસ નામ કર્મનો ઉદય હોવો તો એને ત્રસ જીવ કહેવાય છે. ત્યાં એ જીવને સ્થાવર નામ કર્મ નામનો ઉદય હોવો તો એને સ્થાવર જીવ કહેવાય છે. ઇટ સો હેપન્સ કોઇન્સિડેન્ટલી કે જેને સ્થાવર નામ કર્મનો ઉદય છે એ જીવને એક જ ઇન્દ્રિય હોય છે. કઈ ઇન્દ્રિય હોય છે? કેમ એવું ના હોય ચક્ષુ હોય ખાલી એક જ? જો આ પાંચ ઇન્દ્રિય ઓલવેઝ ક્રમથી જ ઉત્પન્ન થાય છે, સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ અને કર્ણ, ઓલવેઝ આ ક્રમમાં જ એ ઇન્દ્રિય ઉત્પન્ન થાય. અને કર્ણ એટલે શ્રોત્ર ઇન્દ્રિય, એના પછી મન. ખ્યાલ આવે છે? ઓકે, ચલો આપણે આ 11મા સૂત્રની ચર્ચા, અરે 12મા સૂત્રનું રિવિઝન થયું. હવે આગળ થોડું વાંચીએ 13મું સૂત્ર. તેરમું અને 14મું સૂત્ર એ સ્થાવર જીવોના ભેદ પ્રભેદ અને ત્રસ જીવોના ભેદ પ્રભેદ આપણે ચાર્ટમાં જોઈ લીધા છે. અહીંયા વધારે જોઈએ છે અને અમુક પોઈન્ટ એમાં વધારે ઇન્ટરેસ્ટિંગ વાંચવા યોગ્ય છે, વાંચું. જો સૂત્ર, પૃથ્વ્ય તેજો વાયુ વનસ્પતિ સ્થાવરા. પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ. પૃથ્વી કાયિક, જલ કાયિક, અગ્નિ કાયિક, વાયુ કાયિક અને વનસ્પતિ કાયિક, એ પાંચ પ્રકારના સ્થાવર જીવો છે. આ માત્ર સ્પર્શન, એમને માત્ર સ્પર્શન ઇન્દ્રિય જ હોય છે. બરાબર, આ પાંચ પ્રકારના સ્થાવર જીવો છે, એમને ફક્ત સ્પર્શ ઇન્દ્રિય જ હોય છે. જો સ્પર્શ ઇન્દ્રિય એક એવી ઇન્દ્રિય છે જે અનાદિકાળથી કન્ટિન્યુઅસ જીવ સાથે છે જ, એમાં ક્યારેય ગેપ પડતો નથી. હવે કોઈ જીવ સમજો એકેન્દ્રિય જીવ થઈ ગયો તો બાકીની ઇન્દ્રિય એને અવેલેબલ નથી. પણ સ્પર્શમાં એવું ક્યારે થતું નથી, કેમકે એકેન્દ્રિય હોય તો પણ સ્પર્શ ઇન્દ્રિય છે. પંચેન્દ્રિય હોય, ત્રણ ઇન્દ્રિય હોય, ગમે તે ઇન્દ્રિય હોય, સ્પર્શ ઇન્દ્રિય હંમેશા હોય છે. ખ્યાલ આવે ને? એ અનાદિકાળથી એ હંમેશા હોય છે. અને બાકીની ઇન્દ્રિયોમાં ક્યારેક હોય, ક્યારેક ના હોય. વિગ્રહ ગતિમાં પણ એ જીવને એ જાતનો જ્ઞાનનો ઉઘાડ છે. જ્ઞાનનો ઉઘાડ જો વિગ્રહ ગતિમાં શું છે આપણે સમજી લઈએ. સમજો, વર્તમાનમાં જીવ મનુષ્ય છે. મનુષ્ય છે એટલે સંઘની પંચેન્દ્રિય છે. હવે અહીંયાથી મૃત્યુ પામીને સમજો એકેન્દ્રિયમાં જવાનું છે. તો જેવું અહીંયાનું મૃત્યુ થયું, જેવું અહીંયાનું મૃત્યુ થઈ ગયું, એવું મનુષ્ય આયુ કર્મ પૂરો. મનુષ્ય આયુ કર્મ પૂરું તો એની સાથે મનુષ્ય ગતિ નામ કર્મનો ઉદય પૂરો, એની સાથે મનુષ્ય શરીર નામ કર્મનો ઉદય પૂરો, એની સાથે બાકીના જેટલા આખા બંડલ પેકેજીસ છે તેની સાથે પંચેન્દ્રિય જાતિ નામ કર્મનો ઉદય પણ પૂરો, એની સાથે એનો ત્રસ નામ કર્મ નામનો ઉદય પણ પૂરો. ખ્યાલ આવે ને? હવે સમજો અહીંથી એકેન્દ્રિયમાં જવાનું છે. આ આયુષ્ય પૂરું થઈને વિગ્રહ ગતિના પહેલા જ સમયથી એ જીવને તિર્યંચ નામ કર્મનો ઉદય શરૂ, એને તિર્યંચ આયુ શરૂ, એને એકેન્દ્રિય જાતિનો ઉદય શરૂ, એને એ જાતના બધા પેકેજ વિગ્રહ ગતિના પહેલા સમયથી એને ચાલુ. બરાબર, હા, એમાં તિર્યંચ ગત્યાનો પૂર્વી આવશે, ત્યાં તિર્યંચ ગતિનો ઉદય ચાલુ થશે. બરાબર છે. જો આપણે અહીંયા 13મું સૂત્ર વાત, આ બેને કીધું એ તમને ખ્યાલ આવ્યો? જો તિર્યંચ નામ કર્મમાં છે ને હંમેશા યુગલ હોય છે. મનુષ્ય ગતિ મનુષ્ય ગત્યાનો પૂર્વી, તિર્યંચ ગતિ તિર્યંચ ગત્યાનો પૂર્વી, દેવગતિ દેવગત્યાનો પૂર્વી, ગતિ આનો પૂર્વી એટલે ગતિની પહેલા, અનુપૂર્વી એની પહેલા. એટલે સમજો કે વર્તમાનમાં સેમ એક્ઝામ્પલ લઈએ, મનુષ્ય જીવ મરીને એકેન્દ્રિય થાય છે તો એનું મનુષ્ય આયુ અહીંયા પૂરું થઈ ગયું અને વિગ્રહ ગતિથી જ તિર્યંશનું આયુ શરૂ થઈ ગયું. બરાબર, અહીંયા મનુષ્ય ગતિ નામ કર્મ એનો ચાલુ હતો, એ મનુષ્ય ગતિ નામ કર્મ પૂરું થઈ ગયું. હવે એને વિગ્રહ ગતિ વખતે તિર્યંજ ગતિ આનુપૂર્વી એનો ઉદય છે, અને વિગ્રહ ગતિ પૂરી થતા ત્યાં તિર્યંજ ગતિ નામ કર્મનો ઉદય ચાલુ થશે. હવે આ અનુપૂર્વી જે કર્મ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એનું ફંક્શન શું છે કે જે વિગ્રહ ગતિમાં એ જીવ કહેવાય છે તિર્યંજ ગતિનો, પણ એ જીવનો આકાર છે મનુષ્ય ગતિનો, પૂર્વનો આયુષ્ય છે એવો આકાર છે. સમજો, મનુષ્ય મરીને ઘોડો થવાનો છે, તો વિગ્રહ ગતિમાં એ મનુષ્યના આકારનો ઘોડો છે. ખ્યાલ આવે? આ તો થોડોક રમૂજીનો વિષય છે. ત્યાં હોય છે, ત્યાં એને એ જાતના વિગ્રહ ગતિમાં એને જે નેક્સ્ટ ગતિ છે એ જાતનો જ્ઞાનનો ઉદય ત્યાંથી જ શરૂ થઈ જાય છે. આકાર ખાલી વિગ્રહ ગતિમાં નથી છોડતો, એ ત્યાં જઈને નવો આકાર લેશે. ચાલો આપણે વાંચીએ જઈશું. અહીંયા પાંચ પ્રકારના સ્થાવર જીવો હોય છે. તો જો હવે આપણે ટીકા વાંચીએ છે, એમાં એક બે પોઈન્ટ થોડો ઇન્ટરેસ્ટિંગ છે. જો આત્મા જ્ઞાન સ્વભાવ છે, પણ જયારે તેને પોતાની વર્તમાન લાયકાતના કારણે એક સ્પર્શેન્દ્રિય દ્વારા જ્ઞાન કરી શકવા પૂરતો જ ઉઘાડ હોય, ત્યારે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ રૂપે પરિણમેલા રચકણો એટલે કે પુદ્ગલ સ્કંદોના બનેલા જળ શરીરનો સંયોગ થાય છે. જેવી રીતના સમજો, આ જ અહીંયા માર્બલ છે, આ પૃથ્વી કઈ જીવ છે કે નહીં? અહીંયા જે હવા વાય છે એસીની, તો એ વાયુ કઈકના જીવો છે કે નહીં? જો એમાં સૂક્ષ્મતા છે, એમાં થોડી ડિટેલ્સ છે, એને સમજીએ. જો આ નેક્સ્ટ પોઈન્ટ વાંચીએ એમાંથી ક્લિયર થઈ જશે. જો પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ કાયિક જીવોના શરીરનું માપ અંગુલના અસંખ્યાત્મક ભાગ જેટલું હોય છે. અંગુલ એટલે શું? આજે આપણે જોયું હતું પહેલા, આજે એક આંગળીનું ટેરવું છે એને અંગુલ કહેવાય છે. જ્યાં પણ ખાલી અંગુલ લખ્યું હોય ને, ત્યાં બાય ડિફોલ્ટ સૂચિ અંગુલ એટલે એનું લિનિયર ડાયમેન્શન લેવું. ખ્યાલ આવે છે? જો અંગુલના ત્રણ પ્રકાર, આ એક સૂચિ અંગુલ એટલે બેઝિકલી અહીંયાથી લઈને અહીંયા સુધીની સ્ટ્રેટ લાઈન, એટલું ડાયમેન્શન. બીજું કહેવાય પ્રતર અંગુલ, એટલે આને ક્રોસ સેક્શન કટ કરો અને જેટલો એરિયા આવે એને પ્રતર અંગુલ કહેવાય. અને ઘનાંગુલ, ઘન અંગુલ, વોલ્યુમ, આ આખા અંગુલનું વોલ્યુમ. જેવી રીતના આ આપણે સ્ક્વેર ફૂટમાં કહીએ ને કે ફીટ, સ્ક્વેર ફીટ અને ક્યુબ, ફીટ ક્યુબ, કેવી રીતના એવી જ રીતે અહીંયા સૂચિ અંગુલ, પ્રતર અંગુલ, ઘનાંગુલ. હવે જ્યાં કાંઈ ન કીધું હોય, અંગુલ ખાલી શબ્દ લખ્યો હોય, તો એને સૂચિ અંગુલ લેવું, એને ખાલી ફીટ્સ એટલે વન ડાયમેન્શન લેવું. તો અહીંયા શું કીધું કે અંગુલના અસંખ્યાત્મક ભાગ, એટલે આ જે અંગુલ છે એનો પણ અસંખ્યાત્મક ભાગ, એટલા ઝીણા એ જીવોના શરીરો હોય છે. કયા જીવોના? એટલે આ જે એક માર્બલનો ટુકડો છે એ એક જીવ નથી. આ એક ઝાડ જે દેખાય છે એ કઈ એક જીવ નથી, એ એક ઝાડમાં અસંખ્યાત જીવો છે. ખ્યાલ આવે છે કે નહીં? પાણીનું એક ટીપું આપણે લઈએ તો એમાં અસંખ્યાત જીવો છે. વચમાં તમે ક્યાંક સાંભળ્યું હશે કે આપણા જેના ગમના જ કોઈક ઓલા વિડીયોઝ કંઈક બનાવતા હોય ને, તો એમાં કંઈક હતું કે એક ટીપાના જે પાણીમાં જીવો હોય એ જીવોની સાઇઝ તમે કબૂતર જેવી કરી નાખો, ઇન્સ્ટેડ ઓફ એની જે ઓરિજિનલ સાઇઝ છે એની બદલે કબૂતરની સાઇઝ કરી નાખો તો આખું લોક ભરાઈ જાય, એટલા જીવો એમાં હોય છે. એ તો એક કહેવાની ઉપમા છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, ના, એને વિપાકી નથી કહેવાતું. એના જો આપણે વર્ડ હમણાં આવશે, આપણે વાંચીએ. જો અંગુલના અસંખ્યાત્મક ભાગ જેટલું એનું શરીર છે, તેથી તે દેખાતું નથી. આપણે તેના સમૂહ એટલે કે માસને જોઈ શકીએ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં? આ જે દેખાય છે ને એ જીવ દેખાતા નથી, એ તો એનું શરીર દેખાય છે. ખ્યાલ આવ્યો? પાણીના જે ટીપા પડે છે વરસાદના, તો ત્યાં જીવ દેખાતા નથી, એ શરીરનો સમૂહ દેખાય છે. હવે એક એક ટીપામાં અસંખ્યાત જીવો છે. ખ્યાલ આવે? જો વાંચી આવે, પાણીના દરેક ટીપામાં જલ કાયિક, જો આ ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી વાંચજો, પાણીના દરેક ટીપામાં જલ કાયિક ઘણા જીવોનો સમૂહ હોય છે. સૂક્ષ્મ દર્શક યંત્ર વડે એટલે માઇક્રોસ્કોપમાં પાણીમાં જે ઝીણા જીવો દેખાય છે તે જીવો જલ કાયિક નથી પણ તે તો ત્રસ જીવો છે. કોણ અંકલ, તમે પૂછતા હતા ને લાસ્ટ ટાઈમ કે આપણે જે પાણીની અંદર બેક્ટેરિયા જોઈએ છે એ બેક્ટેરિયા ત્રસ કે સ્થાવર? એ ત્રસ જીવો છે. ત્રસ એટલે બે ઇન્દ્રિયથી વધારે, ખ્યાલ આવે ને? જનરલી બે ઇન્દ્રિય જોઈએ, ત્રણ ઇન્દ્રિય હોવું લેસ લાઇકલી છે. પણ એ બેક્ટેરિયા આદિ જે બધા જીવો છે એ ત્રસ જીવો છે, એ જલકાયિક જીવો નથી, એ જુદા છે. અને જલ જ જેનું શરીર છે એવા જીવો, હવે એ જીવોમાં તમને જીવ નહીં દેખાય તો પાણી જ દેખાશે ને? જીવ તો અમૂર્તિક છે, એ તો દેખાય જ નહીં. એટલે જે માઇક્રોસ્કોપમાં પણ જે દેખાય છે એ તો બેક્ટેરિયાનું શરીર દેખાય છે. એ બેક્ટેરિયાનું શરીર એ તો ત્રસ જીવ છે. એના સિવાય જે કાંઈ દેખાતું નથી, જે ક્લિયર દેખાય છે, ખ્યાલ આવે છે કે નહીં? એ ક્લિયર પણ તો પાણી છે ને, અને ત્યાં એ જલકાયિક જીવો છે, ખ્યાલ આવે છે? જો હવે હજી આગળ વાંચીએ, આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો થર્ડ પોઈન્ટ, થર્ડ પોઈન્ટની અંદર ત્રણ બુલેટ છે, જરા એને ધ્યાનથી વાંચજો. જો પૃથ્વી જેનું પૃથ્વીનું શરીર ધારણ કર્યું તે જીવોને પૃથ્વી કાયિક જીવ કહેવાય છે. જો આ શબ્દ ધ્યાન રાખવા જોઈએ, જલ એટલે એનું શરીર, બરાબર? જલ એટલે જે શરીર છે તે, એની અંદર જે જીવો છે એને જલ કાયિક કહેવાય છે. કાયિક એટલે કે જલ જ જેનું શરીર છે એવા જીવ, બરાબર? હવે જો આગળ, જીવ ગયા પછી રહેલ તે શરીરને પૃથ્વી કાય કહે છે. આ જે માર્બલ, આ જે સિમેન્ટ, કોન્ક્રીટ આદિ જે દેખાય છે ને, એમાં જીવ નથી, આ એનું ડેડ બોડી છે, ખ્યાલ આવે છે? આ પૃથ્વી કાય છે. જ્યાં આપણે ખાડો ખોદીએ, ખાડો ખોદીને જે મોઇસ્ટ માટી નીકળે ને, એમાં જીવ હોય છે. આ જે બધું થયા ને, આ બધું ડ્રાય વસ્તુ છે, એમાંથી જીવ નીકળી ગયા છે, ખ્યાલ આવે છે? હવે સમજો, આપણે ઇવન આપણે જે આપણે આ જે સ્થાપના પૂરી થાય પછી આપણે બહાર જઈએ છીએ ને, એટલે લવિંગનું વિસર્જન કરવા માટે, તો એ લવિંગનું વિસર્જન કરવા જઈએ તો એ માટી કેવી દેખાય છે? ભીની દેખાય છે કે નહીં? તો ત્યાં જીવો છે. આપણે જે ઉપર કોન્ક્રીટ નાખ્યું, અરે જે ડામર નાખ્યું રસ્તા પર, એ ડામરમાં જીવો નથી, એ તો મૃતક શરીર છે. પણ એ જે ખોદીએ અને અંદરથી જે માટી નીકળે છે તો એમાં પૃથ્વી કાયિક જીવો છે, ખ્યાલ આવે છે? તો જો જેમાંથી જીવ નીકળી ગયા છે, હવે ખાલી એ મૃત શરીર છે એને પૃથ્વી કાય કહેવાય છે. સિમિલરલી જો આપણે પાણીને બોઇલ કરીએ, પહેલા તો પાણીને આપણે લાસ્ટ ટાઈમ બી ચર્ચા કરી હતી, પાણીને કેવી રીતના પીવું જોઈએ. તો પહેલા તો તમે એલું કપડું લો, સૂતી એને ડબલ કરો, એને આમ જુઓ, સૂરજના કિરણો ન જવા જોઈએ, એનાથી તમે પાણીને ગળો, ગળેલા પાણીથી વિલછાની કરો કે એ જીવોને પાછા પહેલા સુરક્ષિત વિસર્જિત કરો. હવે એ પાણીને આપણે ગરમ કર્યું અને બોઇલ કર્યું, બોઇલ કર્યા પછી એ પાણી જ જેનું શરીર છે એવા જીવો તો છે જ અંદર, એવા જીવો ક્યાંય જતા નથી. પણ એની અંદરના જે બેક્ટેરિયા આદિ જે ત્રસ જીવો છે એ જીવો હવે એનો નાશ થઈ જાય છે, ખ્યાલ આવે છે કે નહીં? તો એ જીવોનો નાશ થઈ જાય છે, નવા ઉત્પન્ન નથી થતા. જો આ નાશ થઈ જાય છે તો એની હિંસા આપણે કરી કે નહીં? એ તો આપણે કરી, પણ જો તમે એ પણ ન કરી હોત તો એ જીવો નિરંતર જન્મ મરણ કર્યા કરે છે. તો એનો દોષ તો તમને સમજો, 4 કલાક તમે રહેતા તો એ 4 કલાકમાં કેટલી બધી વાર જન્મ મરણ એને કરી લીધું, તો એ બધાનો દોષ તમને લાગે છે, ખ્યાલ આવ્યો કે નહીં? અને તમે એક વાર ગરમ કર્યું અને એક વાર પાણીના જે જીવોનો નાશ થયો, હવે પાછા આટલા અમુક કલાકો સુધી ઉત્પન્ન થતા નથી, એટલે જીવને પ્રાસુક જળ કહેવાય છે. એ જળને પ્રાસુક જળ કહેવાય છે, ખ્યાલ આવે છે? એટલે પાણી તો આમ જ પીવું જોઈએ, ગળો એને ઉકાળો અને પછી પીઓ, એમાં સૌથી મિનિમમ જીવોની હિંસા છે, ખ્યાલ આવે? ચાલો આગળ, આપણે શું વાંચ્યું કે જેનું શરીર જ આ પૃથ્વી છે એને પૃથ્વી કાયિક જીવ કહેવાય છે, અને જીવ ગયા પછી એને પૃથ્વી કાય કહેવાય છે. હવે જો આગળ, થર્ડ, પૃથ્વીનું શરીર ધારણ કરવા પહેલા વિગ્રહ ગતિમાં જે જીવ હોય તેને પૃથ્વી જીવ કહેવાય છે. હજી એનામાં કાય નથી ને, એટલે ખાલી પૃથ્વી જીવ કહેવાય છે. અને જયારે ઓલામાં જશે તો પૃથ્વી કાયિક જીવ કહેવાશે, ત્યાંથી નીકળી જશે તો હવે આને પૃથ્વી કાયિક કહેવાશે. ત્રણ ટર્મિનોલોજી ખ્યાલમાં આવી. સિમિલરલી જળ જીવ, જળ કાયિક જીવ અને જલ કાય, એ જીવ નીકળી ગયા પછી જલ કાય. સિમિલરલી વાયુ જીવ, વાયુ કાયિક જીવ અને વાયુ કાય, આ ત્રણ શબ્દ બધા પર લાગુ પાડવા જોઈએ. એ જ પ્રમાણે જળકાય વગેરે બીજા ચાર સ્થાવર જીવોનું પણ સમજી લેવું. અગ્નિકાયનું એક્ઝામ્પલ, હવે જો જેવી રીતના આમાં આપણે યુઝમાં ડાયરેક્ટ દેખાય છે ને, અગ્નિકાયમાં એવી રીતના યુઝમાં ડાયરેક્ટ દેખાતું નથી. જો જેવી રીતના આપણે માર્બલ આદિનું બધું બનાવ્યું તો આ ખાલી પૃથ્વી કાય છે, પાણીને બોઇલ કરી નાખે તો જળ કાય છે. સિમિલરલી વાયુ કાયનું શું એક્ઝામ્પલ અને અગ્નિકાયનું શું એક્ઝામ્પલ, એ એક્ઝામ્પલ સમજવા અઘરા છે. એ કેવડી ગમે છે એમ જ સમજો, કેમ કે એ જીવો ક્યારે નીકળી જાય છે અને ક્યારે ખાલી કાય છે એ આપણે કહી શકતા નથી, અને ત્યાં જ પાછા બીજા જીવો પણ ઉત્પન્ન થાય છે. ચાલો આગળ. આ સ્થાવરજીવો, ફોર્થ પોઈન્ટ, આ સ્થાવરજીવો સમ્યક દર્શન પામવા માટે લાયક નથી, કેમ કે સંઘની પર્યાપ્તક જીવો જ સમ્યક દર્શન પામવા લાયક છે. જો હવે આ એડિશનલ ઇન્ફોર્મેશન, પાંચમો પોઈન્ટ, પૃથ્વી કાયિકનું શરીર મસૂરના દાણાના આકારે લંબગોળ ઓવલ આકારનું હોય છે. આ દરેકના પાંચેવના શરીરના આકાર કેવા હોય છે સમજો. સમજો તમારી પાસે એવું કંઈક સુપર પાવરફુલ માઇક્રોસ્કોપ હોય અને તમે એને જોઈ શકો એક એક શરીરનો આકાર, તો કેવો હશે? તો જે આપણને બચાવે છે, પૃથ્વી કાયિક મસૂરના દાણા જેવા, જળ કાયિકનું શરીર પાણીના ટીપાના આકારે ગોળ, ગોળ એટલે અહીંયા સ્પેરિકલ, તમે ઓલું જે આવું ઓલું લાંબુવાળું ખેંચેલું ટીપું ન લેતા, પણ વરસાદનું ટીપું તમે ઇન્ડિપેન્ડન્ટલી છોડી દો તો સ્પેરિકલ નીચે આવે ને, તો એ જાતનું સ્પેરિકલ સમજો. પછી થર્ડ, અગ્નિકાયિકનું શરીર સોયના સમૂહના આકારે હોય છે. સોયના સમૂહ એટલે તમને ખ્યાલ છે, આપણે સાયન્સમાં ઓલું ક્રિસ્ટલ્સ આપણે ભણ્યા હોય ને, ખ્યાલ છે કોઈને કે આમ લાંબા લાંબા સોયા જેવું હોય, આમ નીચેથી હેક્ઝાગોનલ હોય અને આમ લાંબો અને ઉપરથી પોઈન્ટેડ, એ જાતના આકાર અગ્નિકાયિક જીવોના હોય છે. શું કહો છો? હા, ઇટ્સ બંચ ઓફ ક્રિસ્ટલ એના જેવું. પછી આગળ, પવન કાયિકનું શરીર ધજાના આકારે, આમ જાણે કોઈ ઝંડો હોય ને તો એનું કેવું લંબચોરસ હોય શરીર, આમ જાણે ફેલાયેલું, એ પ્રકારનું લાંબુ ત્રાંસુ હોય છે. અને વનસ્પતિકાય અને ત્રસ જીવોના શરીર અનેક જુદા જુદા આકારે હોય છે. જેવી રીતના મનુષ્યનું શરીર છે તો મનુષ્યના આકારે છે, કૂતરાનું શરીર છે તો કૂતરાના આકારે છે, તો દરેકનું શરીર જુદા જુદા આકારે હોય છે. એવી રીતે વનસ્પતિમાં પણ જુદા જુદા આકાર જોવામાં આવે છે. તો જો આટલી તો આપણે સ્થાવરોની ચર્ચા કરી, થોડીક ત્રસની ચર્ચા કરીએ. ચલો, 13-14 સૂત્ર આપણે આવીએ છીએ. આજે આપણી પાસે એક કલાક છે ને, 11:30 સુધી જો હજી ટાઈમ બાકી છે. ત્રસ જીવોના ભેદ, દ્વિ ઇન્દ્રિયાદ સ્ત્રસા, જો આદિ છે અહીંયા દ્વિ ઇન્દ્રિયાદિ સ્ત્રસા, દ્વિ ઇન્દ્રિયાદિ ત્રસ જીવો છે. બે ઇન્દ્રિયથી શરૂ કરીને બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય જીવો ત્રસ કહેવાય છે. જો આને ટીકા, એકેન્દ્રિય જીવ સ્થાવર છે અને તેને એક સ્પર્શન ઇન્દ્રિય જ હોય છે. તે સ્પર્શન ઇન્દ્રિય કાય, બળ, આયુ અને શ્વાસોશ્વાસ એ ચાર પ્રાણ હોય છે. હવે આ પ્રાણ શું છે, કોઈને ખ્યાલ છે? આ પાછી કઈક નવી વસ્તુ આવી ને, પ્રાણ એટલે શું? પહેલા આ પ્રાણ કોનો પ્રકાર છે? હમણાં આપણે આગળ વાંચીને આવ્યા, કોઈને ખ્યાલ હોય તો આગળના સૂત્રોમાં કર્યું ને આપણે 1-7 સૂત્ર, અસાધારણ ભાવો, એમાં આપણે પ્રાણ ભણીને આવ્યા. ક્યાં હતો કોઈને ખ્યાલ છે? કોઈને ક્યાં નથી. અચ્છા પાંચ ભાવ કયા જોયા? ચલો, ઔક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ, ઔદયિક ભાવ, પારિણામિક. આમાંથી પારિણામિક ભાવની અંદર આ પ્રાણ આવે છે. પારિણામિક ભાવના ભાવ ભેદ કેટલા? પહેલા તો બે નહીં, પહેલા બે કયા? ના ના, પહેલા બે ભેદ, શુદ્ધ પારિણામિક, અશુદ્ધ પારિણામિક. બરાબર, અશુદ્ધ પારિણામિકના ત્રણ, અથવા તો પારિણામિકના ત્રણ કહો. ચલો સીધા, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. હવે જીવત્વના આપણે બે ભેદ જોયા હતા, શુદ્ધ જીવત્વ અને અશુદ્ધ જીવત્વ. આમાંથી શુદ્ધ જીવત્વને શું કહેવાય છે? પરમ પારિણામિક ભાવ. બરાબર, જે આપણે હંમેશા ગુરુદેવશ્રી એની ચર્ચા કરતા હોય છે પ્રવચનોમાં, એ પરમ પારિણામિક ભાવ, ત્રિકાળી ધ્રુવ, ભગવાન આત્મા, એ શુદ્ધ જીવત્વ પારિણામિક ભાવ છે. અશુદ્ધ જીવત્વ એટલે શું? દસ પ્રાણથી જે જીવ આ ભાવમાં, એક ભાવ પર્યંત જીવે છે, એને અશુદ્ધ જીવત્વ ભાવ કહેવાય છે. તો આ દસ પ્રાણ શું છે? પ્રાણ છે કે જીવોના, સંસારમાં જીવોના ચિહ્નો, એને પ્રાણ કહેવાય છે. ખ્યાલ આવે? આપણે કોઈ જીવ જીવે છે કેવી રીતના નક્કી કરીએ? મનુષ્ય કોઈ જીવે છે કેવી રીતના નક્કી કરીએ? કે ભાઈ શ્વાસોશ્વાસ ચાલે છે. આ નાડી જે છે ને, એને શ્વાસોશ્વાસ જ કહેવાય છે. ખરેખર આપણે શ્વાસ લઈએ, શ્વાસ કાઢીએ, એ લૌકિક છે શ્વાસોશ્વાસ. બાકી આ આપણે આ નાડીનો જે પલ્સ છે ને, એને શ્વાસોશ્વાસ કહેવાય. અને આ તો કોર્સ છે, તો સેલ્યુલર લેવલ પર જે અંદર પરમાણુનું ગ્રહણ થવું અને છોડવું, એને શ્વાસોશ્વાસ કહેવાય છે. ખ્યાલ આવે? બાકી અરિયંત ભગવાનમાં કઈ નાડી ન મળે તમને, એ તો પરમ અવતારિક શરીર છે. તો એમને શ્વાસોશ્વાસ છે કે નહીં? છે, કેમ કે એમને પણ પરમાણુનું ગ્રહણ થાય છે અને એમને પણ પરમાણુ છૂટા પડે છે. શરીર છે ને, તો એ શરીરમાં અસંખ્ય અનંત પરમાણુ દર સમયે આવે છે, દર સમયે જાય છે. ખ્યાલ આવ્યો? એને શ્વાસોશ્વાસ કહેવાય. તો આ પ્રાણ એટલે જીવોના, આ સંસારી જીવોના ચિહ્નો, એને પ્રાણ કહેવાય છે. તો પ્રાણના દસ પ્રકાર હોય છે. પાંચ ઇન્દ્રિય, સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ, કર્ણ, એ પાંચ ઇન્દ્રિયો. ત્રણ બલ પ્રાણ, મન બલ પ્રાણ, વચન બલ પ્રાણ અને કાય બલ પ્રાણ, શ્વાસોશ્વાસ અને આયુ. એ પ્રકારે દસ પ્રકારના પ્રાણો હોય છે. હવે આ દસ પ્રાણમાંથી દરેક જીવને દસ પ્રાણ નથી હોતા, કેમ કે જેને જેટલી ઇન્દ્રિય છે એને એટલા પ્રાણ હોય ને, એને રિલેટેડ. પાંચ ઇન્દ્રિય છે, કોઈ એકેન્દ્રિય જીવ હોય તો પાંચે પ્રાણ ન હોય એને, તો એને ફક્ત એકેન્દ્રિય પ્રાણ જ હોય. તો જો એક ઇન્દ્રિય જીવ છે, એને એક તો સ્પર્શ ઇન્દ્રિય પ્રાણ, પછી એને કાય બલ પ્રાણ. કાય તો બધાને જ છે ને, જેટલા જીવ સંસારમાં છે બધાને શરીર તો છે જ, એટલે કાય બલ પ્રાણ બધાને છે. શ્વાસોશ્વાસ બધાને છે, આયુ બધાને છે, અને સ્પર્શ ઇન્દ્રિય બધાને છે. એટલે મિનિમમ કેટલા પ્રાણ હોય કોઈને? ચાર પ્રાણ મિનિમમ તો હોય જ. બરાબર, ચાર પ્રાણ મિનિમમ તો હોય જ. એટલે મિનિમમ એકેન્દ્રિય જીવને ચાર પ્રાણ હોય છે. જો વાંચીએ ફરીથી, એકેન્દ્રિય જીવ સ્થાવર છે અને તેને એક સ્પર્શેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય જોઈએ છે. તેને સ્પર્શેન્દ્રિય, કાય બળ, આયુ અને શ્વાસોશ્વાસ, એ ચાર પ્રાણ હોય છે. હવે આગળ વાંચતા નહીં. હવે કહો, બે ઇન્દ્રિય ને કેટલા પ્રાણ? વેરી ગુડ, છે છ પ્રાણ. કેવી રીતના? સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય, બે ઇન્દ્રિય પ્રાણ. હવે બલ પ્રાણમાં કેટલા છે ત્રણ માંથી? કાયુ છે અને વચન પણ આવી ગયું ને, કેમ કે રસનેન્દ્રિય છે તો સાથે વચન પણ છે. ઓલવેઝ ઇટ ગોઝ હેન્ડ ઇન હેન્ડ. તો હવે કોઈ કહે કે બે ઇન્દ્રિય જીવ શું બોલે છે? કઈ બોલે છે? બે ઇન્દ્રિય એટલે કયા જીવો બોલો બે? ના, એ ત્રણ ઇન્દ્રિય છે. ઇયળ, વેરી ગુડ. બધા ઈયળ હોય ને નાના નાના, આપણા વટાણામાં અને ભાતમાં અને આ બધા જુદા જુદા પ્રકારના ઈયળો, અથવા તો આપણે કોઈ પ્લાન્ટ્સ પર જોયા હોય, લીફ ઉપર અમંગ કરતા હોય, એ બધા બે ઇન્દ્રિય જીવો છે. હા, શંખ, ચીપલા આદિ છે, એ બધા બે ઇન્દ્રિય જીવો છે. તો એ બે બેક્ટેરિયા પણ બે ઇન્દ્રિય જીવો. ચાલો, હા, તો હવે આ બોલે શું? એને વચન બલ પ્રાણ છે, એને રત્નેન્દ્રિય છે, તો બિચારા શું બોલતા હશે? એને આપણી જેમ એબીસીડી આવડે કે નહીં? કઈ ભાષા બોલે? અબકડ, એબીસીડી, આઈ, જો એ લોકોને અન અક્ષરાત્મક ભાષા હોય છે. ભાષાના બે પ્રકાર, એક છે અક્ષરાત્મક, એક છે અન અક્ષરાત્મક. આ કૂતરાઓ ભસે છે તો કઈ ભાષા બોલે છે? એ અન અક્ષરાત્મક ભાષા છે. જેવી રીતના બર્ડ્સ ચર્પ કરતા હોય તો કઈ ભાષા બોલે છે? અન અક્ષરાત્મક છે. પણ જેવી રીતના આપણે કમ્યુનિકેશન થાય છે ને ભાષાના માધ્યમથી, એવી રીતના એ લોકોને અવાજના માધ્યમથી કમ્યુનિકેશન થાય છે. જેવી રીતના તમે કોઈને બોલાવવું હોય, તમારે કોઈને બોલાવવું હોય તો તમારા ઇમોશન, સેમ શબ્દથી જુદા ઇમોશન નીકળે કે નહીં? આપણે કહીએ હાય તો એ ઇન્ટ્રોડક્ટરી ઇમોશન છે, હાય હાય. સેમ વર્ડ બોલવાથી ભાવ બદલાઈ ગયો કે? આપણે કહીએ એ, એટલે તમે બોલાવો છો કઈ એ, તો ફરક પડે કે નહીં? એવી જ રીતે બર્ડ્સને પણ ખાલી અવાજથી પણ એ લોકો કમ્યુનિકેટ કરી દે છે, તે અનક્ષરાત્મક ભાષા છે. એટલે ફરીથી આપણે આવી જઈએ, બે ઇન્દ્રિય જીવો પણ આવી રીતના અનક્ષરાત્મક બોલી શકે છે. એટલે બે, ત્રણ, ચાર બધા જ જીવો, પાંચ ઇન્દ્રિય સુધીના બધા જીવો અનક્ષરાત્મક ભાષા બોલે છે તિર્યંશમાં. બાકી મનુષ્ય, દેવ આદિ તો જીવો બધા શબ્દાત્મક બી બોલે છે. તો ચાલો, તો બે ઇન્દ્રિય જીવને કેટલા પ્રાણ? તો સ્પર્શ ઇન્દ્રિય અને રસનેન્દ્રિય, અને કાય બલ પ્રાણ, વચન બલ પ્રાણ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ, એટલે છ પ્રાણ. ચાર પછી સીધા છ, પાંચમાં પાંચનું સ્ટેપ નથી, વન ટુ થ્રી સ્ટેપ નથી, પાંચનું સ્ટેપ નથી. હવે આગળ ત્રણ ઇન્દ્રિય જીવને સાત, કેમ કે અહીંયા કયું વધી ગયું ઇન્દ્રિયમાં? જ્ઞાનેન્દ્રિય વધી ગયું ઇન્દ્રિયમાં. બલમાં કાંઈ વધ્યું કે નહીં? હવે ક્યારે વધશે? હવે મન આવશે ત્યારે, કેમ કે કાય તો પહેલેથી જ છે, વચન બે ઇન્દ્રિયમાં આવી ગયા, હવે મન ક્યારે આવશે? સંની પંચેન્દ્રિયમાં, તો ત્યાં સુધી તો એ નથી જ. આયુને શ્વાસોશ્વાસ તો બધાને છે, એટલે હવે એક એક ઇન્દ્રિય વધાર્યા કરવાની. એટલે ત્રણ ઇન્દ્રિયમાં સાત, ચાર ઇન્દ્રિયમાં આઠ પ્રાણ, પાંચ ઇન્દ્રિયને અસંગની જીવને તો નવ પ્રાણ છે, કેમ કે હજી મન બલ પ્રાણ નથી, અને સંગની પંચેન્દ્રિયને દસે દસ પ્રાણ હોય છે. જો જે જીવને જેટલી જે પ્રકારની જાતિ કર્મનો ઉદય છે એને એ પ્રકારના પ્રાણ ઓટોમેટિકલી હોય છે. કોઈ કહે કે સમજો કોઈ મૂંગો જીવ છે, કોઈ મૂંગો વ્યક્તિ છે તો એને વચન બલ પ્રાણ છે કે નહીં? કોઈ આંધળો છે તો એને ચક્ષુ ઇન્દ્રિય છે કે નહીં? અરે એને દેખાતું જ નથી તો ચક્ષુ ઇન્દ્રિય ક્યાંથી હોય? કે એને જો એ પ્રકારનું જ્ઞાનનો ઉઘાડ તો છે, એને એ પ્રકારના જ્ઞાનનો ઉઘાડ છે, પણ એ પ્રકારનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. જેવી રીતના કોઈ જીવને પેરાલિસિસ થયું હોય અને એ બેડ રેસ્ટ પર આવી ગયો છે, સમજો કોમામાં આવી ગયો છે, તો એ કોમામાં પણ સંગની પંચેન્દ્રિય છે કે નહીં? કેમ કે એ જીવને એ જાતનો ઉઘાડ તો છે પણ એની વ્યક્તતા દેખાતી નથી. હવે ઇટ કેન બી સેવરલ રીઝન્સ, કાં તો એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, આંખો ફૂટી ગઈ છે તો એટલે એને એ ચક્ષુ ઇન્દ્રિયનું જ્ઞાન નથી થતું, અથવા એને સમજો કે આંખો બી બરાબર છે. અને આપણે જેવી રીતના તમે કોઈ જોયા હશે જેની બ્રેનની સર્જરી થઈ હોય ને, બ્રેનની સર્જરી થયા પછી હવે એ જાતનું સેન્ટર ત્યાં નથી, એમ સમજો મેડિકલ સાયન્સમાં વાત કરીએ તો એ જાતનું ત્યાં સેન્સર સેન્સેશન નથી. એટલે આ વ્યક્તિને બોલવું છે, એને ખબર છે શું બોલવું છે, પણ મોઢામાંથી શબ્દ જ નથી નીકળતા. એને ખ્યાલ આવે છે, સમજાય છે સિચ્યુએશન, સમજીને એને રિસ્પોન્ડ કરવામાં પણ શું બોલવું એને ખ્યાલ છે, પણ અંદર કનેક્શન બેસતું નથી તો શબ્દ નીકળતા નથી. એ જાતની વ્યવસ્થા હોય છે ને. તો હવે મને કહે, એને વચન બલ પ્રાણ છે કે નહીં? છે. ઇન્દ્રિય છે કે નહીં? છે. ઇન્દ્રિય પણ કામ કરે છે, વચન બલ પ્રાણ પણ છે, અને તોય નથી કામ. ચાલો, એ જાતના ઉઘાડ નથી હોતા. ઘણા જીવોને એવું હોય ને યાદદાસ્ત ભૂલી ગયા, તો યાદદાસ્ત ભૂલી ગયા તો એ જાતનું જ્ઞાન નો ક્ષયોક્ષમ તો છે પણ એ જાતનું લબ્ધિ જ્ઞાન નથી અવેલેબલ. અને આવી જાય તો આવી જાય. તો ચાલો જો આપણે શું વાત કરીએ છીએ કે આ ત્રસ્ત જીવોને કેટલા પ્રાણ હોય છે, તો આપણે જોયું એકેન્દ્રિયને ચાર, બે ઇન્દ્રિયને છ, ત્રણ ઇન્દ્રિયને સાત, ચાર ઇન્દ્રિયને આઠ, અસંગની પંચેન્દ્રિયને નવ, સંગની પંચેન્દ્રિયને દસ. જો આ જાતના પ્રાણોની ચર્ચા આપણે કરી, આ ત્રસ અને સ્થાવર જીવોની ચર્ચા આપણી પૂરી થઈ, એક પંદરમું સૂત્ર આપણે ખાલી વાંચીને એનો ભાવ જોઈએ, આગળનું કન્ટેન્ટ જોઈએ અને પૂરું કરીએ. જો પંદરમું, સોળ, સત્તર અને અઢાર આ ચાર સૂત્રોનું આખું એક કોમ્બિનેશન છે. હવે આ સૂત્રો કેના ઉપર આવે છે કે ઇન્દ્રિયોની સંખ્યા કેટલી છે. તો ઇન્દ્રિયની સંખ્યા પાંચ છે એ તો આપણને ખ્યાલ છે ને બધાને. હવે પાંચ ઇન્દ્રિયમાં ઇન્દ્રિય શબ્દનો શું મતલબ એની આપણે વાત કરશું. એ પાંચ ઇન્દ્રિયમાં બે પ્રકાર છે, એક છે દ્રવ્ય ઇન્દ્રિય, એક છે ભાવેન્દ્રિય. તો એ દ્રવ્ય ઇન્દ્રિય એટલે શું અને ભાવેન્દ્રિય એટલે શું એની ચર્ચા આપણે આગળના ક્લાસમાં કરીશું. હમણાં આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી તો જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો જીનવાણી માતનો, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો, જય જય પ્રભુ.